વનવાસને માટે પ્રસ્થાન કરતા પ્રજાજનો પરિવાર સહિત સૌની સમક્ષ ભગવાન એક નિર્ણય ઉપર આવે છે, પણ એમાં એક નિર્ણય આવતા પહેલા ક્યાં તો માતા અને પિતાની પુત્રવાત્સલ્યની સ્પર્ધા છે, પુત્રવાત્સલ્યની સ્પર્ધા છે અને હરીફાઈમાં એક જીતે તો બીજો હારે, એકની હાર એટલે બીજાની જીત. આજે પણ જોઈએ છે, પણ વર્તમાન પરિસ્થિતિને લીધે કે દાંપત્ય છૂટું પડે ત્યારે સંતાન માટે ખેંચાતાણ થતી હોય અને એને માટે એટલો બધો કલ્પાંત થતો હોય છે, વાત ના પૂછો, બંનેની ખેંચાતાણ હોય. આ સ્પર્ધાની અંદર પણ કંઈક વિકૃતિ, કંઈક સ્વાર્થ, કંઈક દુર્વૃત્તિઓ કામ કરતી હોય છે. પણ મારા દશરથજી અને કૈકેયીજી વચ્ચેનો આ પુત્ર સ્નેહનું વાત્સલ્યનું જે હરીફાઈ છે એ જુદા પ્રકારની છે. પણ હરીફાઈમાં જીત્યું કોણ અને હાર્યું કોણ, કોણ જીત્યું? કૈકેયી જીતી, દશરથજી હાર્યા. કહો કોણ નિર્ણય આપશે? અહીંયા નિર્ણય આપનારો ખોટો પડશે. નિર્ણય આપનારનો નિર્ણય પરિણામ ખોટું આવવાનું છે. કઈ કઈ જીત્યા નથી, મારા દશરથજી હાર્યા નથી. બંને બરાબર ઉતર્યા છે પોતપોતાના પુત્રવાત્સલ્યની અંદર, બંને જણ સમાન ઉતર્યા છે, બેમાંથી કઈ હાર્યા નથી અને આમ જોવા જોઈએ બેમાંથી કઈ જીત્યા પણ નથી. દશરથજીએ એક રાજા, એક વંશધર તરીકે કુલની પરંપરા, કુલની ઇજ્જત, કુલની પ્રતિષ્ઠા સાચવવાની છે, વચન આપી દીધું છે. પ્રાણ જાય અને એટલે પ્રાણ સમર્પિત કરી દીધા છે કુલ પરંપરાને, ખાનદાનીને સાચવવા માટે. રઘુકુલ રીતિ સદા ચલી આવી, રઘુવંશની પરંપરા છે, એની કુળનો રિવાજ છે. ભલે પ્રાણ જાય પણ ક્યારેય પણ આપેલું વચન નિષ્ફળ ન જવું જોઈએ. અને જો દશરથજી પોતે મનોમન પુત્ર વાત્સલ્યમાં કહી દેતા હોય કે ભલે નરકમાં જઈશ, ભલે અપયશ થાય, પણ મારો રામ વનમાં ન જાય, તે છતાંય મૂર્છિત અવસ્થાની અંદર મારા દશરથજી બેભાન અભાન અવસ્થામાં છે. અને તે સમયે પ્રભુ પ્રસ્થાન કરી રહ્યા છે. કુલ પરંપરા પાળવા માટેનો યશ દશરથજી માટે અક્ષુણ રહ્યો, એમનો એમ. નહીતર રઘુવંશનો ઇતિહાસ લખત, બધા રાજાઓએ વંશની અંદર પ્રતિષ્ઠાને માટે વચન પાળ્યું છે. હરિશ્ચંદ્ર સિબિદ અધિત હરિચંદ નરેશા સહે ધર્મહિત કોટિ કલેશા, ક્લેશ કષ્ટ સહન કર્યા છે પણ ધર્મનો ત્યાગ નથી કર્યો. મારા દશરથજી પણ એ જ ક્લેશ સહન કરી રહ્યા છે પણ ધર્મને એવો ને એવો અક્ષુણ્ણ રાખ્યો, અખંડ રાખ્યો. એટલે વંશધર તરીકે કુલની પરંપરાને સાચવી રાખવામાં મારા દશરથજીનો વિજય થયો છે. આ પિતૃ હૃદય છે, પિતૃવાત્સલ્ય છે, બીજી બાજુએ માતૃવાત્સલ્ય છે. અને પિતા તરીકે વંશની અને કુલની જવાબદારી છે, પણ મા તરીકે એને ઘરની જવાબદારી હોય છે. એટલે પુત્ર વાત્સલ્યની અંદર ઘરને સાચવવાનું, ઘરની પ્રતિષ્ઠાને, આથી પણ વિશેષ વધારે એને પ્રકાશિત થાય, વધારે ચમકે, ઉજ્જવલ થાય ઘરની પ્રતિષ્ઠા, એ ભાવ કઈક જે રાખ્યો છે. અંદરથી જોઈએ તો કઈકેયજી વનમાં મોકલતી વખતે અંદરથી માતૃ હૃદય થોડુંક પીગળ્યું છે, ઢીલું પડ્યું છે, અને મૃદુવાણીથી બોલ્યા છે કે આ વસ્ત્રો લઈ લો અને હવે તમને ઉચિત લાગે તે કરો. ત્યાં માતૃ હૃદય શિથિલ થયું છે. કૈકેયજી હાર તરફ જઈ રહ્યા છે, પણ વનમાં મોકલવા માટે પ્રભુની ઈચ્છા પૂર્ણ કરવાની છે. એટલે પિતા તરીકે દશરથજી અને મા તરીકે કૈકેયજી, કોઈ હાર્યું નથી, કોઈ જીત્યું નથી, પણ જો એમાં વિજય થયો હોય તો માત્ર ભગવાનનો, કેમની ઈચ્છા પૂરી થઈ છે. બંનેને પોતપોતાના ધર્મ પાળવા દીધા છે. માતૃધર્મ પિતૃધર્મ બંને પાળ્યા છે, એમાંથી કોઈને વિચલિત થવા દીધા નથી, અપયશ અપાવવા દીધો પણ નથી. માએ તો છૂટ મૂકી દીધી, પછીથી ભગવાને ના કહ્યું, એ છૂટ જોઈતી જ નથી, એ છૂટ જોઈતી જ નથી. અસબિચારી કરહું જો ભાવા, તમને ઠીક લાગે તો જવાનું અને ઠીક નહીં લાગે તો આપણે વનમાં જવાનું નહીં. તુમહી નીક લાગે કરવું જોઈએ ભાવા, તમને ઠીક લાગે એ પ્રમાણેનો નિર્ણય લો. કો આટલી બધી હઠ કરી છે પત્ની તરીકે પતિ પાસેથી, પણ પુત્ર વાત્સલ્ય અગાડી માં પીગળી ગયા છે. નથી એટલા બધા કઠોર નથી થઈ શકતા. અને આ પ્રસ્થાનના સમયે કોઈનો વિજય નથી, વિજય માત્ર રામરાજ્યનો છે, કે જે રામરાજ્યને આપણે આજે પણ આપણી સ્મૃતિમાંથી બહાર નથી નીકળવા દેતા, કે નથી નીકળી શકતું, એ રામરાજ્ય હતું. અને દરેક જણ કહે કે રામરાજ્ય જીવનમાં આવે, રાષ્ટ્રમાં આવે. આમ પરિસ્થિતિની ને ખૂબ સરસ આગળ ગતિ આપતા તુલસીદાસજીએ કહ્યું, સજીવન સાજ સમાજ, બધું જ તૈયારી સજ્જ થઈને પ્રભુ હવે મુખ્ય ભગવાન છે, એટલે આ બધો સાજ સજીને પ્રભુ પહેલા મુખ્ય નું નામ દેવામાં આવે, પછી બનિતા બંધુ સમી, પત્ની અને ભાઈ ત્રણેય જણ મુનિવેશ ધારણ કરીને બધાના આશીર્વાદ લઈ લીધા છે. જે બ્રાહ્મણ, જે વિપ્ર છે, જેની પાસે તપ છે, તેજ છે, જેની પાસે ઘણી બધી ઊંચી ભૂમિકા વાળી વિદ્યા છે, એવા પૂજ્ય અને તપસ્વી બ્રાહ્મણોને વિપ્ર બ્રાહ્મણોના આશીર્વાદ લીધા છે, વંદન કર્યા છે. પણ જે વિદ્વાન છે, જે તેજસ્વી છે, જેની પાસે કંઈક ધર્મની સમજ છે, સૂઝ છે, એવા વિપ્રોની વંદના કરી એમના આશીર્વાદ લીધા. ગુરુ મહારાજ વશિષ્ઠના ના ચરણની અંદર વંદના કરી અને પ્રભુ સૌના આશીર્વાદ લઈ, સૌને હાથ જોડીને પ્રણામ કરીને ત્યાંથી ચલે કરી સભી પિતાજીથી માતાથી વંદના કરીને ત્યાંથી બધાને બેહોશ કરીને અચેત કરી દીધા. કોઈને કઈ પણ જાતની એવી સ્થિતિ ન રહી કે કઈ બોલી શકે. બધા અવાક થઈને અચેત, જાણે ચિત્રમાં લખેલા ચિત્રમાં ચિત્રેલા હોય એ ત્યાંથી સહેજ પણ અલે નહીં, ડગે નહીં, હલે ચાલે નહીં, એવા સ્થિર પૂતળાની જેમ, પથ્થરની જેમ અચેત કરીને, જાણે કોઈ આમ કોઈનામાં હૈયું જ નથી, કોઈનામાં કરુણા જ નથી, બધા જ સ્થિર થઈ ગયા એકદમ. ન બોલી ચાલી શકે, ન પોતાનો પ્રતિભાવ આપી શકે. અચેત થાય એટલે માણસ એટલો બધો અંદર ભાવાવેશમાં આવી જાય, કેટલા દુઃખની અંદર દબાયો, રડી પણ ન શકે. પોતાની જે કંઈ અંદરની લાગણીઓ હોય એને વ્યક્ત કરવાનું પણ એનાથી કુંઠિત થઈ જાય. દુઃખ એટલું બધું હોય, એટલું બધું દુઃખ વધી ગયું હોય કે દુઃખને કારણે પોતાની જે કંઈ અંદરની વિભાવનાઓ છે એને વ્યક્ત કરવા માટે એ બિલકુલ અચેત થઈ ગયા. બધાને ઈચ્છા છે ન જાય તો સારું, પણ પરિસ્થિતિ એવી આવી ગયેલી છે કે પરિસ્થિતિને કારણે બધા જ અચેત થઈને, વ્યાકુળ થઈને અને બિલકુલ કુંઠિત મતિવાળા થઈને અચેત થઈને ઉભા છે પથ્થરની માફ. એને જે પથ્થરમાં કોઈ પ્રાણ હોય તો બોલે ને, પથ્થરને વાચા ના હોય, પથ્થરને પ્રાણ ના હોય કે પથ્થર શું બોલી શકવાના હતા. એટલે પથ્થરની માફક જડ થઈને અચેત થઈને બધા જ ત્યાં ગાડીની આ પરિસ્થિતિને માત્ર સાક્ષી ભાવે જોયા, જોતા રહ્યા, કંઈ પણ કરી ન શક્યા. એના માટે કોઈ પણ પ્રકારનું એવું કારણ પણ એમને ન મળ્યું કે અમે ભગવાનને પાછા વાળી શકીએ. બધા જ ભગવાનના પ્રસ્થાન સમયે અચેત થઈને, નિષ્પ્રાણ થઈને, કુંઠિત મતિ થઈને ત્યાં સ્થિર એમને એમ ઉભા રહ્યા.